कुक्षिरत्नम् शब्दजेतरवात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। શ્રીમદ રાજચંદ્ર વચનામૃત આંક 304નો આપણો સ્વાધ્યાય ચાલુ છે। સમાગમમાં આપને બે ચાર કારણો મન ખોલી વાત કરવા દેતા નથી। અનંતકાળનું વલણ, સમાગમીઓનું વલણ અને લોકલજ્જા ઘણું કરીને એક કારણના મૂળ હોય છે। એવા કારણો હોય તેથી કોઈ પણ પ્રાણી ઉપર કટાક્ષ આવે એવી દશા ઘણું કરીને મને રહેતી નથી। પણ હાલ મારી દશા કંઈ પણ લોકોત્તર વાત કરતા અટકે છે, અર્થાત મન મળતું નથી। પરમાર્થ મૌન એ નામનું એક કર્મ હાલ ઉદયમાં પણ વર્તે છે, તેથી ઘણા પ્રકારની મૌનતા પણ અંગીકૃત કરી છે, અર્થાત પરમાર્થ સંબંધી વાતચીત કરવાનું ઘણું કરીને રાખવામાં આવતું નથી। તેવો ઉદયકાળ છે, ક્વચિત સાધારણ માર્ગ સંબંધી વાતચીત કરવામાં આવે છે, નહીં તો એ વિષયમાં વાણી વડે તેમજ પરિચય વડે મૌન્યતા અને શૂન્યતા ગ્રહણ કરવામાં આવી છે। જ્યાં સુધી યોગ્ય સમાગમ થઈ ચિત્ત જ્ઞાની પુરુષનું સ્વરૂપ જાણી શકતું નથી ત્યાં સુધી ઉપર જણાવેલા ત્રણ કારણો કેવળ જતા નથી અને ત્યાં સુધી સતનું યથાર્થ કારણ પણ પ્રાપ્ત થતું નથી। આમ હોવાથી તમને મારો સમાગમ થતાં પણ ઘણી વ્યવહારિક અને લોકલજ્જાયુક્ત વાત કરવાનો પ્રસંગ રહેશે અને તે પર મને કંટાળો છે। આપ ગમે તેનાથી પણ મારા સમાગમ થયા પછી એવા પ્રકારની વાતમાં ગૂંથાઓ એ મેં યોગ્ય માન્યું નથી। ઘણી ગહનતાપૂર્વકની વિચારણા વારો આ જ્ઞાની પુરુષનો પત્ર છે। પરમ મુમુક્ષુ એવા અને પરમ સખા એવા સ્વભાગ ઉપર લખાયેલા આ પત્રની અંદર કૃપાળુદેવ કેવી કેવી મનની સૂક્ષ્મ પરિણીતિઓનો અભ્યાસ કરીને મુમુક્ષુનું ધ્યાન દોરે છે। જીવ ક્યાં અટવાય છે, ક્યાં રોકાય છે, કોઈ બાહ્ય નિમિત્તના કારણોમાં આપણે ગમે તેટલા ફાંફા મારીએ, પરંતુ અંતરની અંદર જ્યાં સુધી આપણને આપણું આત્મનિરીક્ષણ, આપણી પરિણતિનું અવલોકન, આપણા પરિણામોનું પરીક્ષણ કરતા નહીં આવડે ત્યાં સુધી આ વાત સમજાવવી બહુ દુષ્કર છે। કૃપાળુદેવ કહે છે, પરમાર્થ મૌન એ નામનું એક કર્મ હાલ ઉદયમાં પણ વર્તે છે, તેથી ઘણા પ્રકારની મૌનતા પણ અંગીકૃત કરી છે, અર્થાત પરમાર્થ સંબંધી વાતચીત કરવાનું ઘણું કરીને રાખવામાં આવતું નથી તેવો ઉદયકાળ છે। પરમાર્થ મૌન નામનું એક કર્મ ઉદયમાં છે। કર્મગ્રંથનો અભ્યાસ તો ઘણાએ કર્યો છે, કર્મની 158 પ્રકૃતિનો પણ અભ્યાસ કર્યો છે। આ દ્રવ્યાનુયોગના અભ્યાસીઓ માટે આ પ્રકૃતિ ક્યાંય જોવા મળી છે? પરમાર્થ મૌન નામનું કર્મ ક્યાંય 158માં લિસ્ટિંગમાં છે? આ જ્ઞાની પુરુષની લોકોત્તરતા છે કે એમણે આ પ્રકારનું પોતાને કર્મની કઈ કઈ પ્રકૃતિ, એમ કર્મ અનંત પ્રકારના છે, કર્મ અનંત પ્રકારના છે, એમાં આ 8 પ્રકારના મુખ્ય આખરે શાસ્ત્ર શું કહી શકે? ભેદ પ્રભેદ એના ભાંગા, એનું વિસ્તરણ, એનું વિશ્લેષણ આ બધું આવે એમાં, ટીકામાં ભાષ્યમાં, પણ ઇતિશ્રી નથી। શ્રુત જ્ઞાનનો કોઈ પાર પામી શકે? શ્રુત જ્ઞાન જેટલું કહેવાય અને જેટલું લખાય એટલે પૂર્ણ થાય? કેટલા કાળથી શ્રુત જ્ઞાન કહેવાયું છે, તત્વ એક જ છે, માર્ગ એક જ છે, સત એક જ છે, કેટલા કાળથી કેટલા જ્ઞાનીઓ વડે કહેવાયું છે, કેટલા જ્ઞાનીઓ વડે લખાયું છે, એની ઇતિશ્રી હોઈ શકે ખરી? કઈ ને કઈ, કઈ ને કઈ નવો પ્રકાશ, નવો પ્રકાશ એક ને એક તત્વ ઉપર, એક ભગવાનના ત્રણ શબ્દ ઉપર ગણધરોએ દ્વાદ સાંગી લખી નાખી. પણ એક ગણધરોએ દ્વાદ સાંગી લખી એટલે ઇતિશ્રી થઈ ગયું? તો પછી એકે શાસ્ત્ર સર્જનની આ ગીતાર્થ મહાજ્ઞાની ગુરુ ભગવંતોએ આટલી રચના કરી એકેની જરૂર ન હોત. નહી, આ જ્ઞાન અમાપ છે, અપાર છે, એનો પાર પામવો મુશ્કેલ છે. ઘણીવાર આપણે આપણા દ્રષ્ટિરાગના કારણે ક્યાંક મર્યાદા બાંધી દઈ છીએ, અસીમને સીમિત કરી નાખીએ છીએ, અમાપને માપમાં મૂકી દઈએ છીએ. અનંતનો અંત લાવી દઈએ છીએ આપણે. પરંતુ આ બેહદની વાત છે, આ હદમાં આવી શકે નહીં. અહીંયા તો ભાષા પણ વ્યર્થતા થઈ જાય, શબ્દ પણ મૌન પણ ઉભજે, શબ્દો મૌન પણ ઉભજે. બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. જ્ઞાની કે છે, નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય, ધરી મૌનતા એમ કહી સહજ સમાધિ માય. જ્ઞાનીઓ પણ મૌનને ધારણ કરે છે, અનંતા જ્ઞાનીઓના નિશ્ચયને વક્તવ્યપણે ભાષાના માધ્યમથી જેટલું કહેવાય, કહી શકાય તેટલું કહ્યું. પણ એમણે ક્યારેય કદી પોતાની વાતમાં આ પરિપૂર્ણ છે, સમાપ્ત છે એવું એમણે નથી કહ્યું. આ બધા માપ, આ બધી મર્યાદાઓ, આ બધી હદ અજ્ઞાનીઓએ મૂકી છે. જ્ઞાનીઓએ અનંતને અનંત જ રાખ્યો છે. અને જ્યાં જીવ આ પ્રકારનો જ્ઞાનીનો વચનનો એના અતિશયનો આ ભેદ સમજવામાં નિષ્ફળ જાય છે, ત્યાં જ એ માર્ગને ચૂકી જાય છે. માર્ગ શબ્દનો કે શબ્દાતીતનો, માર્ગ વચનથી કે વચનાતીતથી, માર્ગ નયથી કે નયાતીતથી, કૃપાળુ દેવ કે છે, પરમાર્થ મૌન એ નામનું એક કર્મ હાલ ઉદયમાં વર્તે છે. જ્ઞાની પુરુષની અંતરદશાને જ્યારે જાણવી હોય ત્યારે આ તો આ પુરુષે એના પોતાના જીવનના મર્મો, જેને કહીએ શાસ્ત્રમાં ધર્મ કયો હોય અને મર્મ સત્પુરુષના અંતઃકરણમાં હોય, એવા મર્મરૂપી શબ્દો આ ભાષામાં આ વ્યક્ત કરી શકાય એ રીતે એને બહાર પાડ્યા. એમાં એક પરમાર્થ મૌન નામનું એક કર્મ ઉદયમાં છે. અને એ કર્મ ઉદયમાં હોય ત્યાં સુધી શું થાય છે? તો ત્યાં સુધી પરમાર્થ સંબંધી વાતચીત કરવાનું ઘણું કરીને રાખવામાં આવતું નથી. જ્ઞાનીઓ મૌન ધારણ કરે છે અને એ ઉદય કર્મને વેદે છે, અને ત્યાં સુધી એ પરમાર્થ સંબંધી ક્યાંય વાતચીત કરતા નથી, ટાળવામાં આવે છે, ન બોલે. કોઈ પણ પ્રસંગને ત્યાં એ આવવા દેતા નથી, પોતાની નજીક પણ એ પ્રસંગને લાવવા દેતા નથી. કેટલા પ્રશ્નપત્રોની અંદર કૃપાળુદેવની આ દશા આપણને જોવા મળે છે. જ્યારે અંતરાત્માની સ્થિતિ પૂર્ણ, જ્યારે જીવનું અંતરાત્મા પણ સ્વરૂપ થયું હોય ને ત્યારે પરમાત્માના અનુસંધાનની અંદર એ સતત અભ્યાસની અંદર હોય, ત્યારે એને આ બાહ્યની અંદર સતત ઉદાસીનતા, ઘોર ઉદાસીનતા વર્તતી હોય, પછી પરમાર્થની પણ કેમ ન હોય? એ કે છે, ઘણીવાર કે છે કે હવે તો અમારે કોઈથી લોકોને સંસારથી વાત કરવું ગમતું નથી, અમને પરમાર્થથી પણ કોઈના સંપર્કમાં કે સંસર્ગમાં આવતું ગમતું નથી. માટે હે મુનિઓ, બને તો તમે અમારો સત્સંગ કરશો નહીં, સમાગમ કરવાનું ટાળજો. આ અદ્ભુત સ્થિતિ બહુ સમજવા જેવી છે. અને આ જ્ઞાનીઓના જીવનમાં ઉત્કૃષ્ટ કક્ષાની હોય એમ મુમુક્ષુ સાધકને પણ પ્રારંભમાં આવી સ્થિતિમાં આવવું પડે. આ પદાર્પણ ન કરે ત્યાં સુધી આ માર્ગે પણ આગળ વધી શકાતું નથી. જ્યાં ને ત્યાં બોલ બોલ અને બડબડાટ, એક બે ચાર ચીજ જાણી હોય તો એ કીધા વિના રહેવાય નહીં, બોલા બોલ કરતા હોય. આ સમજી લેવું કે હજી સાધના માર્ગનું રહસ્ય પામ્યા નથી. આ ન સમજાય તો ભગવાન મહાવીરનો 12.5 વર્ષનો સાધના કાળ જે મૌનપણાને ભજતો હતો, એ વિતરાગ વીરનું સંવેગપણું આપણને ખ્યાલમાં નહીં આવે કે સંવેગી અવસ્થા એ શું અવસ્થા છે. 3 જ્ઞાન જન્મજાત અને 4th જ્ઞાન સંયમ ધારણ કર્યું ને પ્રાપ્ત થયું. એ મહાવીર આટલા જ્ઞાનનો ધણી 12.5 વર્ષ સુધી પરમાર્થ માર્ગના પ્રત્યક્ષ ઉપદેશપણામાંથી દૂર રહીને મૌનપણું ભજે. પરમ કૃપાળુ દેવ આ બધા જ તીર્થંકર સદૃશ બધી અંતરની વાતો જાણે, એના આશયને જાણનાર આ ધરતી ઉપર પોતે છે, આવું પોતાને પ્રત્યક્ષ અનુભવની અંદર આવે, અને છતાં એમ કહ્યું કે પરમાર્થ માર્ગ પ્રકાશવાનું હાલ અમે મુલતવી રાખ્યું છે. જ્યાં સુધી યોગાનું યોગ ન મળે, જ્યાં સુધી એવી પ્રકારના પોતાના સત્પુરુષના સમાગમને સમજવા માટેનું સામું ચિત્ત જોઈએ, ત્યાં સુધી જ્ઞાનીઓ બહુધા પ્રકાશતા. કેટલી સરસ વાત લખી છે, એ કહે છે કે જ્યાં સુધી, ખૂબ આપણે સમજીએ, ગંભીરતાથી સમજીએ, જ્યાં સુધી યોગ્ય સમાગમ થઈ ચિત્ત જ્ઞાની પુરુષનું સ્વરૂપ જાણી શકતું નથી, ત્યાં સુધી ઉપર જણાવેલા 3 કારણો કેવળ જતા નથી, અને ત્યાં સુધી સતનું યથાર્થ કારણ પણ પ્રાપ્ત થતું નથી. કયા 3 કારણો? અનંત કાળનું આ જીવનું પોતાનું વલણ, બીજું સમાગમીઓનું વલણ, અને ત્રીજું લોકલજ્જા. એ છે ત્યાં સુધી સૌભાગ્યને આ પુરુષ કહે છે કે આવા કારણો, આ જ્યાં સુધી આ વલણ હોય ત્યાં સુધી આ કારણોના મૂળ આ છે, આ વલણ છે, અને આ કારણો તમે અમને મળો છો તો પણ આ કારણો મન ખોલી વાત કરવા દેતા નથી. એનો મતલબ કે તમારું ચિત્ત હજુ યથાયોગ્ય થયું નથી સત્પુરુષના સમાગમની પામીને જ્ઞાની પુરુષનું સ્વરૂપ સમજવા જેવી ચિત્તની અવસ્થા હજુ. અને જ્યાં સુધી જ્ઞાની પુરુષના સ્વરૂપ સમજવા જેટલી ચિત્તની અવસ્થા ન હોય ત્યાં સુધી લક્ષ્ય ક્યાં જાય? જ્ઞાની પુરુષની બાહ્ય રિદ્ધિ સિદ્ધિ લિંગ ચિહ્ન ભપકો આ તે એના ઉપર જ ચિત્ત જાય. આ જીવનું અનાદિકાળનું આ એનું વલણ આ છે, રિદ્ધિ સિદ્ધિ જોવાની, ભપકા જોવાના, ઠાઠમાઠ જોવાનો, એનું સાહીપણું જોવાનું, એના મંત્રનું જોવાનું, એના યોગનું જોવાનું. જે 212માં કહ્યું કે અનંત વાર જ્ઞાની પુરુષનો યોગ થવા છતાં એનું ઓળખાણ થયું નહીં. જ્ઞાની પુરુષનું ઓળખાણ એ જ્ઞાની પુરુષના સ્વરૂપનું ઓળખાણ છે, જ્ઞાની પુરુષના ઉદયગત વ્યવહારનું ઓળખાણ નથી. પુણ્યનો ઉદય હોય, પ્રકૃષ્ટ પુણ્યનો ઉદય હોય, 1000 લોકોના માથા નમી પડતા હોય, ચમરબંધી એના ચરણમાં શિર ઝુકાવતા હોય, અને કશું જ ન હોય આવો, કોઈ પુણ્યનો ઉદય ન હોય અને પરમ સાધનામાં લીન હોય, પોતાની આત્મ સ્વરૂપની રમણતાની અંદર તલ્લીન બની ગયા હોય, કશું જ પાસે કંઈ નથી, કોઈ પણ પ્રકારનો બાહ્ય વૈભવ નથી, કોઈ બાહ્ય ઐશ્વર્ય નથી, કૃપાળુ દેવે આ સ્વરૂપની ઓળખાણ માટે કહ્યું છે કે જગતની અંદર આવી પ્રકારના જ્ઞાનીઓ છે. એક ઉત્કૃષ્ટ ઐશ્વર્ય સાક્ષાત ઇન્દ્રપુરીનો વૈભવ જ્યાં ઝાંખો પડે એવા સમવસણમાં બિરાજમાન એવા તીર્થંકર ભગવાન, અને બીજા જિનકલ્પી સાધુ કેવળ નિજાનંદની મસ્તીની અંદર લીન હોય, અને છતાં જીવને જો જ્ઞાની પુરુષનું સ્વરૂપ સમજવાની જો ચિત્તની સ્વસ્થ સ્થિતિ ન હોય તો એ જ્ઞાની પુરુષનું એનું લક્ષ્ય ક્યાં જાય, કેટલી ચામરો વિંઝાતી હતી અને ગઢ રત્નના હતા અને કેટલા રત્નના ઢગલા હતા, ના સિંહાસન કેવું હતું. આ દ્રષ્ટિને તોડાવી નાખી, બંને કેવડી છે, ખ્યાલ કર્યો, તીર્થંકર શબ્દ નથી વાપરતો, બંને કેવડી છે. એક કેવળ જ્ઞાની સમવસણમાં બિરાજમાન છે, એક કેવળ જ્ઞાની પોતાના સ્વરૂપની અંદર સ્થિત છે, સમવસણમાં બિરાજેલો પણ સ્વરૂપમાં સ્થિત છે. પણ જગતના જીવોનું લક્ષ્ય, કૃપાળુદેવ કહ્યું, જે જીન દેહ પ્રમાણને સમવસરણાદિ સિદ્ધે વર્ણન સમજે જીનનું રોકી રહે નિજ બુદ્ધિ. આ દશા આપણી છે, આ મતાર્થીના લક્ષણમાં આવે છે, આ મતાર્થીના લક્ષણમાં આવે છે. આ ગાથા છે આપણને જગતની અંદરના આ દ્રષ્ટિની અંદર આપણી બુદ્ધિ રોકાઈ ગઈ છે અને આપણે સમજી છે કે પરમાર્થનું રહસ્ય હું પામી ગયો છું. આ સમવસાદી સિદ્ધિ એ જીનનું વર્ણન નથી. જીનનું સ્વરૂપ શું છે, અને જ્યારે જીનનું સ્વરૂપ કહે છે ત્યારે એની અંદર રહેલું જે આત્મદ્રવ્ય છે, જે સત છે, એ આત્મદ્રવ્યનું સ્વરૂપ શું છે, પૂર્ણપણે કેવું અસંગ છે, કેવું ભિન્ન છે, કેવું બાહ્ય પદાર્થોની વચ્ચે હોવા છતાં કેવું નિર્મળ છે, કેવું નિર્લેપ છે, કેવું નિર્મોહ છે. બધા જોગ સંજોગથી પર છે, પોતે પોતામાં સ્થિત છે, બંને દ્રવ્યો સાથે હોવા છતાં બંને દ્રવ્યો નિજ નિજ સ્વરૂપમાં સ્થિત છે. ચેતન જળની સાથે ક્યાંય જોડાતું નથી, જળ ચેતનની સાથે ક્યાંય આત્મસાત પામી શકતું નથી, કારણ કે જળમાં તો એ સ્વભાવ જ નથી, અને ચેતનની સ્ફૂર્ણા ન હોય તો જળની તાકાત નથી કે એ ચેતન સાથે તદ્રુપતા પામી શકે. હોયન ચેતન પ્રેરણા કોણ ગ્રહે તો કર, જડ સ્વભાવ નહીં પ્રેરણા જુઓ વિચારી માં. એક એક ગાથાની અંદર કેટલા કેટલી અદ્ભુત વાતો મૂકી છે. આપણે તો સમજવાની વાત છે કે આ જીવને પોતાનું સ્વરૂપ સમજવું છે, લક્ષ્ય છે, આ આત્મા છે, હું એક આત્મદ્રવ્ય છું અને મને મારા સ્વરૂપની સમજણમાં ભ્રાંતિ છે કે મારા દેખીતા બાહ્ય સ્વરૂપની સાથે એકતા બુદ્ધિ છે, હું મને મારો વિનાશી જે કંઈ પર્યાય છે એને મારી માનું છું. અને તદ અનુસાર મારો વ્યવહાર થાય છે, જે કર્મ બંધ કરે છે, જે પાપ બંધ કરે છે, જે ગતિ બંધ કરે છે, પરિણામ એ આવે છે કે મારા પરિભ્રમણનો સંસાર નાશ થતો નથી, મારું પરિભ્રમણ યથાવત રહે છે. અને પરિભ્રમણ છે ત્યાં સુધી દુઃખ અને દુઃખની સંતતિ એ પણ યથાવત છે. જીવ જ્યાં સુધી સ્વભાવને પામતો નથી ત્યાં સુધી સ્વભાવના સુખને પણ પામતો નથી. અને એની સુખની શોધની યાત્રા કોઈ પણ જાતની મંઝિલ વિના ચાલુ રહે છે. બે પાંચ વર્ષ નહીં, અનંત કાળ સુધી ચાલુ રહે છે અને છતાં પાર પામી શકાતો નથી. કારણ કે પોતાનું સ્વરૂપ જ્યારે સમજ્યું છે ત્યારે ક્યારેય પોતાનું સ્વરૂપ પોતાના સ્વરૂપથી પોતાની મેળે સમજાય નહીં એવું આ અગમ્ય છે, અને જ્ઞાનીના સ્વરૂપ સમજવાથી આ સરળતાથી સમજાય એવી આ વાત છે. પોતાનું સ્વરૂપ પોતાની રીતે સમજાય એમ નથી. જ્ઞાની ઓળખાય, જીન ઓળખાય તો નિજ ઓળખાય, જીન ઓળખાય તો નિજ ઓળખાય. અને જીનને ઓળખવા માટે થઈને આ પ્રકારના ત્રણ કારણો જે છે એનો નાશ થયા વિના, કેવળ નાશ થયા વિના સતને ઓળખવા માટેનું કારણ પ્રાપ્ત થતું નથી. કૃપાળુદેવ કહે છે, જ્યાં સુધી યોગ્ય સમાગમ થઈ ચિત્ત જ્ઞાની પુરુષનું સ્વરૂપ જાણી શકતું નથી. જો આ જ્ઞાની ઉપર જોર નથી, જોર જાણવા વાળા ઉપર છે. આ કેના ચિત્તની વાત થાય છે? જિજ્ઞાસુના ચિત્તની વાત થાય છે, મુમુક્ષુના ચિત્તની વાત ચાલે છે, સાધકના ચિત્તની વાત ચાલે છે, જેને આત્મસિદ્ધિ કરવી છે એનું ચિત્ત જ્યાં સુધી જ્ઞાની પુરુષનું સ્વરૂપ જાણી શકતું નથી ત્યાં સુધી ઉપર જણાવેલા ત્રણ કારણો કેવળ જતા નથી. ઓલા ત્રણેય કારણ ઊભા છે, જ્ઞાની પુરુષને મળે છે, સમાગમ થાય છે અને ત્રણેય કારણો ઊભા છે. કયા ત્રણ કારણો? અનંતકાળનું વલણ, સમાગમીઓનું વલણ અને લોકલજ્જા. આ ત્રણ કારણો જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી, એ ત્રણ કારણો જેના મૂળમાં છે એવા બીજા કારણો જ્ઞાની પુરુષ સાથે મન ખોલીને વાત કરવા દેતા નથી. ઉપર જણાવેલા ત્રણ કારણો કેવળ જતા નથી અને ત્યાં સુધી, જ્યાં સુધી આ ત્રણ કારણો ન જાય ત્યાં સુધી સતનું યથાર્થ કારણ પ્રાપ્ત પણ થતું નથી. સતનું યથાર્થ કારણ પણ પ્રાપ્ત થતું નથી. પેલા કારણ પ્રાપ્ત થાય અને પછી એ કારણના પરિણામમાં કાર્ય રૂપે એ પદાર્થ પ્રાપ્ત થાય. કારણ પ્રાપ્ત ન થાય તો પદાર્થની પ્રાપ્તિ સંભવિત બને નહીં. સતની પ્રાપ્તિ જેને કરવી છે એને સતની પ્રાપ્તિનું કારણને પ્રાપ્ત થવું અનિવાર્ય છે. કારણ વિના ન કાર્યતે, એ જ શુભાશુભ વેદ. આ જગતનો નિયમ છે, આ જૈન દર્શનનું જબરજસ્ત રહસ્ય છે કે કોઈ આ જગતનું સંચાલન કરતા, એનો નિયંતા, એનો કરતા હર્તા સમાહર્તા કોઈ ઈશ્વર નામની કોઈ ત્રાહિત વ્યક્તિ નથી. આ તો સ્વયં સંચાલિત જગત છે. જડ અને પરિણામના ગુણદોષ ઉપર, સ્વયં પરિણામના પર્યાય ઉપર આ ચાલતું જગત છે. એ સ્વયં સંચાલિત છે, જગત સ્વયં સંચાલિત છે. આ જૈન દર્શનની જબરજસ્ત મૌલિકતા છે. એને ક્યાંય કર્તાપણામાં પણ ઈશ્વરને મૂક્યો નથી, ક્યાંય ભોગતાપણામાં પણ ઈશ્વરને મૂક્યો નથી, ક્યાંય ફળના દાતામાં પણ ઈશ્વરને મૂક્યો નથી, ક્યાંય આપણા સુખના કારણમાં ઈશ્વરને મૂક્યો નથી, દુઃખના કારણમાં પણ ઈશ્વરને મૂક્યો નથી, આપણી પ્રાપ્તિમાં ઈશ્વરને મૂક્યો નથી, આપણી અપ્રાપ્તિમાં પણ ઈશ્વરને એને મૂક્યો નથી. કોઈ શાપ અને કોઈ વરદાન એ કોઈ વાત અહીંયા આવતી જ નથી. વિતરાગ માર્ગની અંદર કેવળ શુદ્ધ સ્વરૂપને પામેલા એવા જીવો ઈશ્વર છે, એ તો કેવળ વિતરાગી છે. એનું સ્વરૂપ તો વિતરાગ, આ એક વિતરાગ સમજાય એટલે આખું જીન દર્શનની અંદર આ ઈશ્વરનું શુદ્ધ સ્વરૂપ સમજાય. આ કારણને પ્રાપ્ત થયા વિના આપણને કાર્યસિદ્ધિ થતી નથી. જીવે વિચાર કરવો જોઈએ કે મને સતની પ્રાપ્તિ કેમ નથી, તો વારંવાર વિચાર એ આવવો જોઈએ કે સતની પ્રાપ્તિનું કારણ મને પ્રાપ્ત થયું. સતની પ્રાપ્તિનું कारण मने प्राप्त थयु, जो कारण प्राप्त नहीं थाय त्या सुधी सतनी उपलब्धि शक्य बनसे नहीं। त्या सुधी सतनु यथार्थ कारण प्राप्त पण थतु नथी। अने आवी स्थिति वाला जीवो होय छे त्या के छे आ खास जगतनु स्वरूप जोईने कृपाळुदेव लखे छे કે નવ તત્વ પણ જાણતા હોય એવા આંગળીને વેઢે ગણી શકાય એટલા લોકો છે। એક તો ઓછામાં ઓછી જનસંખ્યા જૈનોની આખા જગતની અંદર ઓછામાં ઓછા લોકો જૈન, એમાં પણ જૈનના તત્વજ્ઞાનને જાણનારા એવા તો આંગળીના વેઢે ગણી શકાય। એવું જ્યારે શાસનનું સ્વરૂપ છે, એવું જ્યારે ધર્મનું સ્વરૂપ છે, ત્યારે જગત જીવોની આવી એને કોઈ પણ પ્રકારની પરમાર્થની ભાવના લોકોને ક્ષીણ થઈ ગઈ છે। કૃપાળુદેવ લખે છે પરમાર્થ ભાવ એકદમ ક્ષીણ થઈ ગયો છે, પરમાર્થ વૃત્તિ જ લોકોની રહી નથી। અને જ્યાં પરમાર્થ વૃત્તિનો અભાવ હોય ત્યાં સત્પુરુષને પરમાર્થ મૌન સિવાય બીજું કંઈ કલ્પે નહીં। આવી સ્થિતિની અંદર સૌભાગભાઈ જેવાની સાથે વાત કરવામાં કહે છે કે પરમાર્થ સંબંધી વાતચીત ઘણું કરીને કરવામાં આવતી નથી, કારણ એમણે કહ્યું કે તમે મળો છો એમાંય અમને લાગે છે કે કોઈ બે ચાર કારણો તમને મન ખોલીને અમારી આરે વાત કરવા દેતા નથી। અને આ કારણોમાં જ્યાં સુધી આ અનંત કાળના વલણો જશે નહીં ત્યાં સુધી સતને પ્રાપ્ત થવાનું કારણ પણ પ્રાપ્ત થશે। આમ હોવાથી તમને મારો સમાગમ થતા પણ ઘણી વ્યવહારિક અને લોકલજાયુક્ત વાત કરવાનો પ્રસંગ રહેશે। અમને મળ્યા પછી પણ તમે વ્યવહારિક વાતમાં પડી જશો, લોકલજ્જાની અંદર પડી જશો, અને તે પર મને કંટાળો છે। જ્ઞાની પુરુષને મળ્યા પછી જો આ વલણની અંદર બદલ ન થાય, આ સમાગમીઓના વલણમાં એવા સમાગમીઓ છે એ સમાગમીઓની સાથેનો સંપર્ક દૂર ન થાય અને લોક લજ્જાનો જો પરિહાર ન થાય તો જ્ઞાની પુરુષનો સમાગમ પણ ફળદાયી થઈ શકતો નથી। એક તો પોતાનું વલણ ખતરનાક અને જોખમી, અનાદિ કાળના કુસંસ્કારો, મિથ્યા માન્યતાઓ, આગ્રહ, દુરાગ્રહ, કદાગ્રહ, એનાથી ભરપૂર આ મગજની અંદર તો એટલું બધું કાદવ મલિનતા ભરી છે ભારોભાર કે સતને સતરૂપે પ્રત્યક્ષ પડ્યું હોય તો પણ સમજવાની શક્તિ આજે રહી નથી, કારણ કે આ બધા પોતાનું વલણ જે છે, ટ્રેન્ડ, એટીટ્યુડ, એપ્ટિટ્યુડ, સતને શોધવાનું નથી, એટીટ્યુડ તો હજી દૂધમાંથી પોરા કાઢવાનું છે, હજી કુતર્ક તરફ છે, હજી બુદ્ધિવાદ ઉપર છે, આ બંને સમજવા છે, શબ્દોમાં ભેદ છે, એટીટ્યુડ અને એપ્ટિટ્યુડ। કેવળ સતને પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા, કોઈ પણ પ્રકારનું પોતાનું અનંતનું વલણ આડું ન આવે, નો પ્રી કન્સીવડ માઇન્ડ, કોઈ પણ પ્રકારના ગ્રહી રાખેલી માન્યતાથી સત્પુરુષના બોધનો વિચાર કરવાનો નહીં, કોઈ પણ કરે ગ્રહણ રાખેલી માન્યતા અભિપ્રાય એના આધાર ઉપર સત્પુરુષના વચનનું તોલન નહીં। તો સાહેબ એમને સાંભળી લેવું, અમારે કઈ ન કરવું, જેમ કે એમ, તો અમે આની અંદર અમે ખોટા દોરવાઈ ન જાય ની શું ખાતરી, પણ કૃપાળુદેવ આપણને બચાવવા માંગે છે આ કાળની અંદર પણ બિલકુલ વૈજ્ઞાનિક વલણ રાખો, સત્યના શોધના જિજ્ઞાસુ બનો, વાંધો નથી। એટલે એને પડકાર કરીને કહ્યું, કરી જોજો વચનની તુલના રે, जो जो शोधी ने जीन सिद्धांत मूड मार्ग सांभड़ो जीन नो रे। अमे कहीए छे एना वचन नी तुलना करजो तमे, पण कोनी साथे? कोनी साथे? जीन सिद्धांत। अने तमने खबर न तो सोचजो, अमारा वचन नी तुलना करता पहला जीन सिद्धांतों नु शोधन करजो। ઘણી વાર લખે છે કે તમે શાસ્ત્ર સોજો, મળી આવે તો ઠીક છે, નહીં તો ચિંતા નહીં કરશો। તીર્થંકરના હૃદયની વાત અમે કહીએ છીએ। પોપટલાલને કહે છે કે કઈ વાંધો નહીં, એક ભાવ વધારે તો કે અમે અમારે તમારા ભાવ વધારવા નથી, ખોટે રસ્તે નહીં ચડાવીએ। આ તો કરુણાનો સાગર છે, અનાદિનું પરિભ્રમણ જેને મિટાવવું છે એને માટે કહે છે અમે અમૃત સાગર સમાન છીએ, જગતના ત્રિવિધ તાપથી ત્રસ્ત થયેલા લોકો માટે થઈને અમે કલ્પદ્રુમ છીએ। અને એ પરમાત્માપણાનો કોઈ અભિમાન નથી, પણ જગતના જીવો પ્રત્યેનો કલ્યાણ છે, તેથી આ હૃદય ચિતારને અમે પ્રદર્શિત કરીએ છીએ। આવો અમે આ માર્ગને પ્રકાશીએ છીએ, સમજવાનો પ્રયત્ન કરો। અનંતકાળનું વલણ છોડી દો, આપણા વલણમાં આ બધા અભિપ્રાય માન્યતા આગ્રહ કડાગ્રહ પૂર્વગ્રહ ભારો ભાર ભર્યા છે। હિન્દુસ્તાનમાં તો તમારે રોજ રોજ ઉત્સવ કરો તો એક એક મહાપુરુષની એક એક દિવસ આવે જ છે। એ કે મેં આજ સુધી આ પ્રકારનો ટાળવાનો જ ધંધો કર્યો, આજે ખબર પડે છે કે કેવો અવસર ચૂકી ગયા। તો હવે આપણને જ્યારે જાગૃત થયા છે ત્યારે આ શતાબ્દીનો અવસર, પરમ સમાધિ શતાબ્દી, એ તો અદ્ભુત દશામાં દેહોત્સર્ગની ભૂમિકા, ભગવાનના દેહ ધારણ કરવાની ભૂમિકા અને દેહોત્સર્ગની ભૂમિકામાં ઘણું મોટું અંતર છે, ઘણું મોટું અંતર છે। અનંતા કર્મનો ક્ષય એમણે આ 33 વર્ષના પુરુષાર્થની અંદર કર્યો છે। આવો નિર્મળ આત્મા, લગભગ કેવળની ભૂમિકામાં રહેલો આવો નિર્મળ આત્મા, એના સ્થાન ઉપર આપણે બધા મુમુક્ષુ રાજકોટના, આપણું પરમ ભાગ્ય છે। બે દિવસના કાર્યક્રમનું આયોજન છે, કાર્યક્રમ તો આયોજન કર્યું ત્યારે તો આપણે બહુ જ ઉત્સાહમાં હતા, એમ હતું કે આપણે તો આખા આપણા ગુરુનો જય જયકાર આખા વિશ્વમાં કરશું। પરંતુ પરિસ્થિતિએ, કુદરત, નિસર્ગ, પ્રકૃતિ, એના સંકેત કંઈ જુદા જ હોય છે, સ્વીકારવા પડે। સતત દુષ્કાળ, એમાં બાકી રહ્યું તો એ ભૂકંપ, અને આપણે આયોજનને સંક્ષેપ કરવું પડે, ટૂંકાવવું પડે, ટૂંકાવતા જ જઈએ, નહીં તો વિચાર તો એ હતો કે રાજકોટથી મુંબઈ સુધી ઉત્સવો કરી આખા ગુજરાતભરમાં, અને મુંબઈથી બધા જ મુમુક્ષુ જોડાતા જોડાતા સુરત ને ભરૂચ ને ખંભાત ને વડોદરા અમદાવાદ ને બધા મુમુક્ષુ આવતા હતા આપણા આંગણે, આવે 8 દિવસ સમાધિ જ્યોત લઈને આવે, પણ ન થઈ શકે, કંઈ વાંધો નહીં, જે છે તે। કાર્યક્રમના સ્વરૂપને કોઈ મર્યાદા હોય, ભાવને કોઈ મર્યાદા હોય, ઉપાસનાને કોઈ મર્યાદા હોય? તો 2 દિવસના કાર્યક્રમનું આયોજન કર્યું છે, પત્રિકા મળી જશે, નહીં મળે તો લઈ લેજો, લઈ લેજો। કહેવાનું એટલું જ છે કે આ 2 દિવસમાં આપણે આંગણે આ પુરુષની ઉપાસનાની અંદર જે લોકો પોતે એની અંદર સમર્પિત થયા છે અને કંઈક લોકોને જગતના જીવોને કંઈ ને કંઈ માર્ગદર્શન પ્રેરણા પોષણ આપ્યા કરે છે એવા મહાનુભાવો આપણને આ 2 દિવસ માટે મળ્યા છે, પોતપોતાનું સ્થાન છોડી, અને 5 આશ્રમના લોકો અહીંયા બિરાજમાન થવાના છે। સાયલા આશ્રમના ભાઈ શ્રી નલિનભાઈ કોઠારી, કોબા આશ્રમના પ્રેરક પૂજ્ય આત્માનંદજી, ત્યાંથી આગળ ચાલીએ એટલે આપણે જેને કહીએ પાટણ આશ્રમના પ્રેરક પૂજ્ય ભાનુવીજીજી મહારાજ, ધરમપુર આશ્રમ અહીંયાથી આગળ ચાલીએ તો ધરમપુર આશ્રમના પ્રેરક શ્રી રાકેશભાઈ, એથી આગળ ચાલીએ ધરમપુરથી નાસિકનો રસ્તો આવે છે એટલે દેવલાલી આશ્રમના પ્રેરક જયસિંહભાઈ, આ પાંચેય આશ્રમોના જે પ્રેરક છે, સ્થાપક છે, આ પાંચેય લોકોએ કહ્યું છે કે વદ પાંચમ સમાધિ શતાબ્દીની પાંચમ અમે રાજકોટમાં આવીશું, ત્યાંના કાર્યક્રમો જે હશે તે અમારી ઉપસ્થિતિ અહીંયા હશે આ ભૂમિની અંદર, આ તીર્થભૂમિ છે, આ પુણ્યભૂમિ છે, હવે પ્રશ્ન નથી ને આપણે ઘરે બેસશું અને મહેમાનની જેમ મોડા આવશું, કલાક અડધો કલાક આયલા કરે, સ્વાધ્યાયમાં ક્યાં આવે જવાનું, સ્વાધ્યાય કરતો બેઠો જ છે, એ ક્યાં જવાનો હતો, એટલે હવા આઠે આવીએ, હાડા આઠે આવીએ, નવે આવીએ, હાડા નવે આવીએ, પોણા દસે આવીએ, છૂટવાના પહેલા પાંચ મિનિટ આવીએ, ડોકું કાઢી જાય, એમ એમ કરવું છે કે આ બે દિવસમાં પ્રતિજ્ઞા લેવી છે. આ એટલા માટે વાત કરું છું કે આ ભાવથી બાકીના લોકો જયારે આવી રહ્યા છે ત્યારે રાજકોટના સ્થાનિક મુમુક્ષુઓ શું કરશે. આપણે બધા જ પરમ પુરુષની ભક્તિમાં જોડાઈએ, અર્પિત ભાવે જોડાઈએ. 8:15 થી કાર્યક્રમ શરૂ થાય છે, 8:15 આઠ વાગે આપણી ઉપસ્થિતિ, આપણે આપણું સ્થાન લઈ લઈએ અને જે કંઈ જવાબદારી આપણને સોંપવામાં આવી હશે, વ્યવસ્થાપકોએ ઘણા ઘણા વિભાગ પાડ્યા છે, ઘણી ઘણી એમની પાસે સૂચનાઓ છે, ઘણું ઘણું એમને આપણું મદદ જોઈશે, આપણે આપવાની છે. ક્યાંક આપણને શોધવા પડે એવી જવાબદારી એમના ઉપર મૂકતા નહીં કે મેં આને કીધું તું પણ એ જ દેખાતો નથી, એને કીધું તું તું સભા મંડપમાં અહીંયા રહેજે, તારે અહીંયા માત્ર લોકોના બુટચંપલની જ વ્યવસ્થા કરવાની છે, તારે અહીંયા ઉભા રહીને માત્ર લોકોને માર્ગદર્શન જ કરવાનું, પણ એ જ ગોઈતો હેળ્યો નથી, અને પછી એમ કે જરા મોડો ઉઠો, નાવામાં જરા કામ થયું, છાપું વાંચવા બેસો, આવું કંઈ ન થાય, પ્રમાદ ન આવે સત્પુરુષની ભક્તિની અંદર. બે દિવસ 8:15 વાગ્યાથી પહેલે દિવસે સંપૂર્ણ કાર્યક્રમ છે, 8:15 થી 10:45 સુધી પટાંગણની અંદર સ્વાધ્યાય છે, પૂજ્ય આત્માનંદજી અને ભાઈ શ્રી નલિનભાઈના સ્વાધ્યાય છે, અને અમદાવાદથી જે શેફાલીબેન આપણા ભક્તિ મહોત્સવમાં આવવાના હતા એ ન આવી શક્યા, ભૂકંપમાં એ ત્યાં વિક્ટિમ થઈ ગયા હતા, એમને પણ અફસોસ હતો, તો એ ખાસ ભક્તિ માટે 8:15 થી 9 એમની 1.5 કલાકની ભક્તિની બદલે 1.25 કલાક જ ભક્તિ મળે છે આપણને, પણ એ 1.25 કલાક ભક્તિ માટે અહીંયા આવવાના છે કે નહીં, હું આવીશ, રાજકોટ તરફનું મારું કમિટમેન્ટ હતું અને હું આવીશ. તો 8:15 આપણે ભક્તિ શરૂ કરીશું, સમયસર આપણે બધા રહીશું. આ કાર્યક્રમનું સ્વરૂપ સ્થાનિક અને મર્યાદિત છે, આપણે કોઈ જગ્યાએ કંકોત્રીઓ મોકલી નથી, છપાવી નથી, વર્તમાન સ્થિતિ સંજોગોને લક્ષમાં લઈને કાર્યક્રમને મર્યાદિત કરવો, પણ આપણે આ બધાને કહ્યું કે અમે તો છીએ જ ને, અમારા સ્થાનિક મુમુક્ષુઓ માટે થઈને અમે કાર્યક્રમની ભવ્યતા રાખીશું, ભલે બહારગામના લોકો જમણવાર બીજું ત્રીજું થાય ન થાય એની સાથે અમારે સંબંધ નથી, પણ રાજકોટની તીર્થભૂમિના મુમુક્ષુઓ માટે તો આ એક અણમોલ અને અમૂલ્ય અવસર છે, અને અમે તો અમારે અહીંયા કરવો છે, અને એટલા માટે આ બધા મહાનુભાવો 5-5 આપણી સાથે આવે છે. મને તો કહ્યું એક ભાઈએ કે જયસિંહભાઈ કે આ 35 વર્ષ થયા દેવલાલી આશ્રમને, એને કોઈ દી વદ પાંચમ છોડી નથી, એ સ્થાન સિવાય ક્યાંય ગયા નથી, આ પહેલી વાર પાદરૂપે રાજકોટમાં આવશે. અને એવા બાકીના મહાનુભાવે કીધું કે પાંચમને દિવસે વસંતભાઈ તમારું આ જે નિમંત્રણ રાજકોટનું છે અને દેહોત્સક ભૂમિ છે, બાકીના કોઈને પાછું આવવાનું નથી, સમજી લઈએ સાહેબ, આપ જ પધારજો, સમુદાય નહીં, છતાં આવે છે તો કોના માટે આવે છે, સૌથી વિશેષ લાભ કોને થશે, રાજકોટના મુમુક્ષુને. અને જે પ્રકારે ભગવાનના જન્મોત્સવની અંદર રાજકોટની અંદર જેમ આપણે હેલી હોય છે, ભક્તિમાં, શોભાયાત્રામાં, સ્વામી વાત્સલ્યની અંદર, આપણે 800 પરિવાર છીએ, એક જણે અહીંયા નીચે નામ નોંધાયું છે કે અમે સમગ્ર પરિવાર શ્રીમદ રાજચંદ્રજીના માર્ગની અંદર શ્રદ્ધાન્વિત છીએ એમ ફોર્મ ભર્યું છે, આપણા પરિવારની એક પણ વ્યક્તિ બાકી ન રહીએ, સ્વામી વાત્સલ્ય હોય તો જ આવું, નહીં તો નહીં, તો જ પાસ લેવાના, મારા ભાઈને લાવો, ભાભીને લાવો, બધા જ આવીશું. આ સૂચના બધાને આપણે આપીશું આપણા ઘર સુધી, આપણે ગામમાં ઢંઢેરો નથી પીટાવવો, પણ આપણા ઘરમાં તો કહ્યું કે બધા જ લોકો આ બે દિવસ પરમ પુરુષની ભક્તિની અંદર જોડાશું, આ લાભ જીવનની અંદર ફરી 1 શતાબ્દી ઉજવાશે નહીં, ફરી કઈ ચૈત્રવદ પાંચમ 2057 એ આવશે નહીં. એ કાર્યક્રમ પૂરો થયા પછી એક બપોરે અતિ વિશેષ કાર્યક્રમ, અત્યંત મહત્વનો કાર્યક્રમ, ભગવાને 2:10 એમનો દેહ ત્યાગ કર્યો. એ પ્રકારનું આપણી પાસે દસ્તાવેજી બધું લખાણ છે એનામાં છે. બપોરના સવારના 9 વાગ્યાથી સતત 5 કલાક સુધી એને જે પ્રકારે આ મુદ્રા આપી છે એ મુદ્રામાં જ એ સ્થિર રહીને કોચ ઉપર બિરાજમાનની અંદર થઈ અને એમણે પોતાના અપ્રમત યોગ દ્વારા એમણે અયોગી સાધના કરીને દેહોત્સર કર્યો. દેહ ને આત્મા છૂટા પડી ગયા એ ખબર પણ ન પડી અને તેજ પુંજ નીકળી ગયો. તો 2 વાગે બરોબર સમાધિ ભવન ઉપર જાપ છે, 2-4 વિરહના પદ છે અને ત્યાર પછી 3:15 થી 4:15 આપણે ત્યાંથી બધા પેદલ સમાધિ ભવનથી ચાલતા સમાધિ મંદિરે જઈશું, જે જગ્યાએ એમની અંત્યેષ્ટિ કરવામાં આવી હતી. અગ્નિ સંસ્કાર થયા હતા, ભગવાનના દેહના પરમાણુઓની અંતિમ ક્રિયા વિખરણની વિસર્જનની વિધિ જ્યાં થઈ હતી એ સમાધિ મંદિર, એનો પ્રતિષ્ઠા મહોત્સવ આપણે હવે જરા પછી કરીશું પૂરા ઉલ્લાસ સાથે, પણ અત્યારે ત્યાં જઈશું. લગભગ બાંધકામ પૂરું થઈ ગયું છે એટલે સમાધિ ભવનથી સમાધિ મંદિર આ બધા જ મહાનુભાવો ચાલતા આવે છે આપણી સાથે. ગરમી ઘણી છે, છાપાવાળા રોજ લખે દનિયા તપે છે, ભલે તપે, બહુ વિકલ્પ કરશો નહીં તો કંઈ જીવાશે પણ નહીં. પ્રકૃતિ પ્રકૃતિનું કામ કરે, આપણે આપણું કામ કરવું. ધારસીભાઈની ભર બજારની અંદર કૃપાળુદેવે ધારસીભાઈને કહ્યું કે ધારસીભાઈ છત્રી ઉગાડો અને આવો ન્યાયાધીશ મોરબીનો મોટી ઉંમરનો અને 12 રાજચંદ્રની સાથે છત્રી લઈને મોરબીની બજારમાંથી ચાલે છે અને ગામની બહાર ગયા. ધારસીભાઈ હવે છત્રી બંધ કરો ને કે, અને કે પ્રભુ તાપ તો હવે લાગે છે, ઓલું તો કંઈક બજાર લાઈનમાં ક્યાંક ક્યાંક છાયા પડછાયા મળતા હતા, તાપ હવે લાગે છે. ધારસીભાઈ કસાઈનો તાપ જવો જોઈએ, માન કસાઈ જો રહી જાય, હું અને મને ન્યાયાધીશને કીધું છત્રી ઉગાડવાનું, આને ખબર નહીં હોય, જ્ઞાની છે તો શું આવું જ્ઞાન એનું, પણ એને વિકલ્પ નહોતો આવ્યો. લોકોએ ટીકા કરી કે ન્યાયાધીશને પણ ઘરડે ઘડ પણ કંઈક પાગલ પણ લાગે છે, આ એમ જાવીને શું આયેલા જાય છત્રી ઉગાડીને, એમ આ તપેલા તાપ આપણા કર્મોને બાળવા માટે તપતા હશે. આપણી સમાધિ શાંતિ યાત્રા બપોરે 3:15 થી 4:15 આવા બધા પવિત્ર આત્માઓની સાથે આપણે જવાનું છે. કોઈ અનિવાર્ય સ્થિતિ હોય તો ઠીક છે, સમજી શકાય એમ છીએ કે આપણે પણ કોઈ આપણા કર્મને સાથે લઈને આવ્યા છે તો ત્યાં પહોંચી જઈશું, પણ લગભગ બધા લોકો જ્યાં સુધી શક્ય છે ત્યાં સુધી એ સમાધિ શાંતિ યાત્રામાં આપણે સાથે જોડાઈશું. અને ત્યાં ભક્તિ છે, આત્મસિદ્ધિ શાસ્ત્ર, અપૂર્વ અવસર અને ક્ષમાપના, એટલે 4:15 થી 5:30 એ ભક્તિ આપણને જયસિંહભાઈ લેવડાવશે. વદ 5મની સમાધિ મંદિરમાં એ સમયે જ્યારે ભગવાનના અંતિમ સંસ્કારો થતા હશે એની શતાબ્દીમાં આપણે એમને બતાવેલા માર્ગની એટલે મોક્ષ માર્ગ અને એની આરાધનાનો ક્રમ અપૂર્વ અવસર એની ભક્તિ કરીશું. ત્યાર પછી 7:15 થી 7:45 દેવવંદન અને દીવો આરતી, જે કાયમી તિથિ છે એના દીવો આરતી તે દિવસે વિશેષ રૂપે સાંજે ગુરુ મંદિરમાં પરમ કૃપાળુ દેવના પ્રતિમાજી સમક્ષ થશે અને દેવવંદન થશે. બહુ મહત્વનું છે આ દેવવંદન. 5મનું દેવવંદન ભગવાનની અંતિમ સંસ્કારની વિધિ પૂરી થયા પછી એમની પ્રતિમા સામે થતું દેવવંદન, જેમ પ્રતિમાની સ્થાપના કે કોઈ પણ પ્રકારની આપણે પ્રતિષ્ઠા કરીએ અને પછી જેમ સાંજે દેવવંદન હોય છે એમ આપણી દિવસની એમની જે આરાધના પછીનું દેવવંદન છે. 7:15 છે, ભોજનના વિકલ્પને શાંત કરી દેજો, કદાચ 5મ છે ને એક દિવસ એક આહાર થાય તો એમાં કંઈ વાંધો નથી, મનને જરા દ્રઢતા કરી દેવાની. પણ 7:15 વાગે દેવવંદનમાં આખો સમુદાય દેવવંદન કરીશું, જયસિંહભાઈ જ કરાવશે આપણને, ખૂબ લાભ છે. અને ત્યારબાદ દીવો અને આરતી અને ત્યાર પછી તરત જ પટાંગણમાં 8 થી 10 સામૂહિક ભક્તિ થશે. બીજે દિવસે સવારે આપણો પૂર્ણાહુતિનો કાર્યક્રમ થશે. આ પૂર્ણાહુતિના કાર્યક્રમની અંદર આપણને બીજા બે મહાનુભાવોના બે સ્વાધ્યાય. એક છે શ્રીમદ રાજચંદ્ર ધરમપુર આશ્રમના પ્રણેતા પૂજ્ય રાકેશજી ઝવેરી. ખબર નહીં હોય તો એક માહિતી આપું છું, કેમ કે ત્યારે કંઈ કહેવાની કદાચ આપણને અવકાશ ન મળે, અત્યારે એમની હાજરી નથી એટલે કહેવા માટે વાંધો નથી. એમણે એમના કેન્દ્ર સિવાય ક્યાંય બોલતા નથી. જે સ્વાધ્યાય આપે છે દર 15 દિવસે તારદેવ કેન્દ્રમાં, એ સિવાય એ ક્યાંય બોલતા નથી. એમણે માત્ર આજે આપણી સમાધિ શતાબ્દી છે અને રાજકોટની દેવસર ભૂમિ છે, એમાં આપણને સ્વાધ્યાય માટેની સંમતિ આપી છે. ખૂબ આપણે તો એના માટેના આપણા ખૂબ આગ્રહ, આપણો વિનય બધું કર્યું, ખૂબ કર્યું, ત્યારે આપણને આ એક અલભ્ય લાભ ઉપલબ્ધ થયો છે. એ કે હું બોલીશ નહીં, ક્યાંય નહીં, કોઈ જગ્યાએ. મુંબઈમાં આટલા જબરજસ્ત કાર્યક્રમ થાય, એમની હાજરી હોય, એ બોલે નહીં ક્યાંય. એ અહીંયા એમણે કહ્યું હતું જ્યારે સન્મુખાનંદ હોલના કાર્યક્રમની અંદર કે તમે બે શબ્દ તો બે શબ્દ પણ બોલો. ભગવાનની શતાબ્દીનો મુંબઈની અંદર કાર્યક્રમ છે તો પણ એને ચિઠ્ઠી લખીને આપી દીધી કે દેહોત્સર ભૂમિની અંદર અમારું પ્રગટ બોલવાનું થશે, બીજે નહીં. આ ગૌરવ આ ભૂમિનું છે, આટલો પ્રભાવ આ ભૂમિનો છે. એમણે આપણને અનુમતિ આપી છે સવારે એ તારદેવ મંડળના ભાઈઓની ભક્તિ 8:15 વાગે, બરોબર 8:15 વાગે, 7:45 જ ભક્તિ છે, સમય નથી વધારે, સમયની ઘણી મર્યાદા છે. અને જેવી એમની ભક્તિ પૂરી થાય પછી રાકેશજીનું મંગલ પ્રવચન 9:00 વાગે શરૂ થશે, 45 મિનિટ. અને ત્યાર પછી જે વિવિધ કાર્યક્રમો વર્ષભર થયા છે એ બધા કાર્યક્રમોની અંદર જે વિજેતા, કોઈએ નિબંધ લખ્યો, કોઈએ વક્તૃત્વ કર્યું, કોઈએ નાટિકા કીધી, કોઈએ સંવાદ કર્યો, કોઈ સ્તવન બોલ્યા, આવા બધા જ્ઞાનવર્ધક કાર્યક્રમો 12 મહિનામાં આપણે 33 કાર્યક્રમો કર્યા છે. એ બધા જ જે પુરસ્કારના વિજેતા છે, પહેલો બીજો અને ત્રીજો નંબર, એમને આપણે આ કૃપાળુ દેવના આ પ્રસંગે એમનું બહુમાન કરવાનું પહેલેથી આપણા પ્રારૂપમાં આપણે કહ્યું હતું કે અમે ઇનામ વિતરણ એ દિવસે પૂર્ણાહુતિના દિવસે કરીશું. એટલે 7:45 કલાકનો કાર્યક્રમ પરમ કૃપાળુ દેવની આ જે કાંઈ 12 મહિનાના મહોત્સવની અંદર જે લોકો સક્રિય થયા છે એમને લગતું કંઈ વાંચન કર્યું છે અને એના ઉપર જે લોકોએ કંઈ ને કંઈ પોતાનું આપ્યું છે કૃતિ દ્વારા, એમનું આપણે વિજેતા માત્ર સ્પર્ધક બધાનું નહીં, વિજેતા સ્પર્ધકનું બહુમાન કરીશું. એમાં 45 મિનિટ જશે. પછી જીવનચરિત્રનો ગ્રંથ છે, રાજવાણી છે અને સમાધિ શતાબ્દીનો સ્મૃતિ અંક છે, આ બધાનું અર્પણ વિધિ પણ છે. પણ આપણે 45 મિનિટની અંદર આ બધું જ પૂરું કરી નાખીશું જેથી કરીને કોઈ આપણો સમય વધારે ન જાય એવી લૌકિક વ્યવહારિક બાબતની અંદર, જોકે વ્યવહારિક પણ પારમાર્થિક છે, પ્રભુના આ સમાધિ મહોત્સવના ઉપલક્ષમાં જ કરેલી વાત છે, એ સિવાયની કોઈ વાતને કોઈ મહત્વ નથી. કોઈના અહીંયા આપણે ગુણગાન કરવાનો નથી, કોઈનું કાંઈ કરવાનું નથી, કોઈની વ્યક્તિગત બિરદાવવાનો નથી. જે બિરદાવા છે એ આ પ્રભુને બિરદાવવાના છે. એટલે આપણા ભાવને પણ બહુ સંતુલિત અને સંયમિત રાખવાના છે. અને મને ખાતરી છે કે બધું સંચાલન આ સુધીરભાઈ એવા કાબેલ છે કે બધું સમયમાં પૂરું કરી દેશે. અને એ પછી તરત જ છેલ્લો સ્વાધ્યાય, આ 9:50 થી 10:35 સુધીનું આ આપણી વિધિ પૂરી થઈ જશે. 10:35 થી 11:25 છેલ્લો સ્વાધ્યાય પૂજ્ય ભાનુવીજીજી મહારાજ પાટણ એમનો થશે. આ શતાબ્દીના ઉદ્ઘાટન સમયે પણ એમણે આપણને કોનોટ હોલની અંદર જે કાર્યક્રમ હતો એમાં ભાનુવીજીજી મહારાજનું આપણને ઉદબોધન હતું, મંગલ પ્રવચન એમનું હતું. અને આ પૂર્ણાહુતિની અંદર પણ આપણને તે દિવસે આવા બે મહાનુભાવો બીજા, એટલે ભાનુભીજી રાકેશજી અને ભાનુભીજી મહારાજના આ છેલ્લું પ્રવચન થશે. અને પ્રણિપાત વંદન અને સ્તુતિ સાથે લગભગ 12:15 વાગે 15 મિનિટ આમ કે આમ આપણો કાર્યક્રમ સમાપ્ત થશે, પૂર્ણાહુતિ સમાપ્ત થશે, શતાબ્દી વર્ષનું બધું જ આયોજન આપણું સમાપ્ત થશે, પૂર્ણાહુતિ આપણે પૂરી કરીશું. પછી સાધના તો ચાલુ જ છે, નિરંતર છે, એ ક્યારેય સમાપ્તપણાને પામતી નથી. પણ પ્રસંગ અને વ્યવહારિક જે છે એની આપણે અહીંયા પૂર્ણાહુતિ કરીશું. 1.5 દિવસ જ છે આપણી પાસે, પાંચમનો દિવસ આખો રાત્રે જયસિંહભાઈ ભક્તિ કરાવશે બે કલાકની, બપોરે પણ ત્યાં ભક્તિ એ લેવડાવશે, સમાધિ મંદિરમાં પણ એ ભક્તિ કરાવશે. એટલે પાંચેય આશ્રમના પાંચેય મહાનુભાવો સ્વાધ્યાય ને ભક્તિ આપણને તરબોળ થઈ જશું. આપણે આવી સંતની ભક્તિથી આપણા ભવનો અંત આવતો હોય છે. કેટલા ભાવથી આપણે જોડાઈએ એ મહત્વનું છે. બધા જ લોકો જરાય પ્રમાદનો વિચાર કર્યા વિના સમયસર પૂરો સમય આપીને બધાએ કામધંધાને બંધ રાખીને આની અંદર જોડાવા માટે જે એડજસ્ટમેન્ટ કરવાનું હોય, જ્યાં જરૂર હોય બધું કરવું, પણ પરિવાર સહિત આપણે મુમુક્ષુ પરિવાર તરીકે નોંધણી કરાવી છે આપણે અહીંયા. અને દરેક બાબતમાં આપણો આગ્રહ હોય છે, અમારા પરિવારના હજી આવ્યા છે એનું લાવો ને, એનું આપો ને, એનું કાર્ડ દો ને. આમાં યાદ રાખજો બધા પરિવારના લોકોને, કોઈને ઘરે મૂકીને આવતા નહીં. આપણે આ કાર્યક્રમ કરીશું, આપણું સદભાગ્ય છે. આમાં આપણે કંઈ કોઈના ઉપર ઉપકાર નથી કરવો, જગતને દેખાડવા પણ આપણે કંઈ કરવું નથી. જગતને રૂડું દેખાડવા મુમુક્ષુ કંઈ પણ આચરે નહીં, પણ જે રૂડું હોય તે જ આચરે. આપણે સત્પુરુષની ભક્તિ કરવી એ રૂડું છે, માટે એ જ આચરવું છે. પછી પરિસ્થિતિ આપણને ભલે કદાચ અનુકૂળ ન થઈ અને મોટો સમારંભ ન થયો તો કંઈ વાંધો નહીં, પણ આ રૂડું છે એ તો આપણે આચરશું. સૌની પાસે સહયોગની ઈચ્છા છે. ખૂબ સરસ રીતે આપણા રાજકોટનો આ કાર્યક્રમ ભક્તિભાવ સપર ઉમંગ અને ઉલ્લાસથી થાય, અને માત્ર આપણા પરિણામ નહીં પણ સહભાગી થનારા. યાદ રાખીએ કે જ્યારે જ્યારે આપણા કાર્યક્રમમાં છીએ ત્યારે બાકીના બધા આપણા સમાગમી છે, પણ બધાના આપણે એના સમાગમી ખરા કે નહીં? એટલે આપણા વલણને કારણે, આપણા ભાવને કારણે કોઈના ભાવ નિકૃષ્ટ ન થાય એ કાળજી કોને રાખવાની? આપણે રાખવાની. ઉલ્લાસ ભાવે, ઉમંગથી, સરળ ચિત્તથી, સમર્પિત ભાવથી સત્પુરુષની ભક્તિના મહાન ઉત્સવની અંદર, પુનિત ઉત્સવની અંદર, જ્વલિત પ્રાપ્ત થતા એવા પુણ્ય પ્રસંગની અંદર આપણે બધા જ રાજકોટનો મુમુક્ષુ સમાજ પૂર્ણ ભાવથી જોડાશું. અને સૌ જોડાવો, અને એમાં જ આપણા સૌનું કલ્યાણ છે એવી ભાવના સાથે સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. ગમસમ.